ચાલો શરૂ કરશું આપણે મંગલાચરણ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં છેલ્લો મોક્ષ માર્ગ અધિકાર અને એમાં પણ ગુણસ્થાનની ચર્ચા આપણી ચાલુ છે. ગુણસ્થાન કોને કહે છે? ગુણસ્થાન કોને કહે છે? જીવના મોહ અને યોગના પરિણામોની તારતમ્યતાને ગુણસ્થાન કહે છે. દરેક જીવ છે ને, એ સુખી થવા માંગે છે, સુખી થવા માટે પ્રયત્ન પણ કરે છે, પણ સુખ કોને કહેવાય એને ખબર નથી. એટલે ઊંધા પ્રયત્ન કરે છે, તો અત્યારના દુઃખરૂપ અવસ્થામાં છે. જો આજે જ ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ આવ્યું કે કોઈને ઓલું પિત્ત જ્વર હોય, પિત્ત જ્વર એટલે કમળો હોય, જોન્ડિસ હોય ને, તો એને તમે દૂધ કે કાંઈ પણ આપો ને તો એને કડવું લાગે, અને એને શું લાગે, એનો નેચરલ સ્વાદ જ આવો હશે. એવી જ રીતે આપણને, આપણે ડે ટુ ડે લાઈફમાં જોઈએ તો આપણને સારું જમવામાં આનંદ આવે છે, આવે છે કે નહીં? પછી કંઈક સારું આપણને જે ગમતું હોય, ક્રિકેટ રમવામાં આનંદ આવે છે, પિક્ચર જોવામાં આનંદ આવે છે, તો એ આનંદ આવે છે કે નહીં? આપણને એવું ફીલ થાય છે કે નહીં અંદરથી, અરે આમાં તો આનંદ છે, અને શાસ્ત્રમાં કહે છે આમાં દુઃખ છે. શાસ્ત્રમાં આપણી નેચરલ ફિલિંગથી ઊંધું કહે છે કે નહીં? તો શાસ્ત્રમાં ઊંધું નથી કહેતા, આપણી નેચરલ ફિલિંગ ઊંધી છે, કેમ કે આપણને મિથ્યાત્વ ભાવ રહેલો છે. જેવી રીતના પેલું નેગેટિવનું નેગેટિવ પોઝિટિવ થાય ને મેથેમેટિક્સમાં, એવી રીતના અહીંયા આપણી માન્યતા જ ઊંધી છે, એટલે આપણને એ જે પણ અનુભવ પણ થાય છે એમાં પણ ઊંધી માન્યતા લાગુ પડે છે. એટલે જેમાં દુઃખ છે એમાં ખરેખર આપણને સુખ લાગે છે. ગઈકાલે જ કોઈની સાથે ચર્ચા થતી હતી કે તમે કહો છો કે મોક્ષ માર્ગમાં સુખ છે અને આ સંસારમાં સુખ નથી, પણ અમને તો સુખ લાગે છે, તો કરવું શું? અમને અહીંયા દુઃખ લાગતું જ નથી. તો જો લોજિકલી વિચાર કરવા બેસીએ તો આપણને ખરેખર દુઃખ ક્યાં ક્યાં છે બધું ભાસે છે. આપણે નોર્મલ લાઈફમાં શું કરીએ, જ્યાં જ્યાં આપણને સુખ લાગતું હોય ને એ તો આપણે પકડી રાખીએ, તો પછી પગમાં દુખે છે, અહીંયા જરાક આમ બેઠા થાકી ગયા, પછી પોઝિશન ચેન્જ કરીએ છીએ, એ બધા દુઃખ આપણે પકડતા નથી, એ બધા આપણે ઇગ્નોર કરી દઈએ છીએ, તો એ બધા પણ તો દુઃખ છે ને આપણી લાઈફમાં. એટલે ખરેખર સરવાળે જોવા જઈએ તો મનુષ્ય ગતિની ચારેવ ગતિના જીવો જે મિથ્યાત્વ અવસ્થામાં છે, દુઃખી જ છે. અને જે પોતાના આત્મામાં લીન થઈ જાય અને એ અવસ્થામાં હંમેશા રે નિરંતર, જેવી રીતના અરિયંત પરમાત્મા છે એ હંમેશા સુખી છે. ત્યારે અરિયંત ભગવાનને જોયું, જરાક આમ પોઝિશન આમ એક પગ ઊંચો હોય, થાકી ગયા, હવે બીજો પગ આમ ઊંચો કરે, હા કે આ જરાક પદ્માસનમાં બેઠા હતા, હવે જરા થાકી ગયા, ચલો ખડગાસન થઈ જઈએ. જોયું ક્યારે અરિયંત ભગવાનને એવું કરતા? કેમ એવું નથી કરતા? કેમ કે હવે એમને એમાં દુઃખ, એટલે હવે પોઝિશનમાં એનું ધ્યાન જ નથી, એનું ધ્યાન આત્મામાં છે અને ત્યાં એમને ક્યારે દુઃખનો અનુભવ થતો જ નથી. પોઝિશન ક્યારે ન બદલાય, કેવલ જ્ઞાન થયા પછી જે પોઝિશનમાં છે હવે અનંત કાળ સુધી એમને એમ જ રહેશે. સિદ્ધ અવસ્થામાં પણ એ જ પોઝિશનમાં જીવનો આકાર રહે છે. મુનિ અવસ્થામાં હજી એમની પોઝિશન બદલાય છે, તો ખડગાસન થાય કે પદ્માસન થાય, બે જ ઓપ્શન હોય. મુનિ અવસ્થામાં પણ આ મુલું બેઠા હોય ને એવું બધું આડું તેડું કાંઈ ન હોય, એમની એટલી ડિસિપ્લિન હોય, એમનો એટલો અંતરમાં ઊંડાણમાં એમનું એમ જાણે ડૂબકી માર્યા હોય, એમને શરીર પર મમત્વ જ ન હોય, તો શરીરની એમની જે પોઝિશન પણ હોય એ સાધકની ભૂમિકા હોય એ જાતની જ હોય. સમોશરણમાં જે વિહાર થાય ને, તો ભગવાન આમ ઊભા હોય ને, એવી રીતના ખડગાસનમાં વિહાર થાય તો એમના પગ આમ ચાલે નહીં. ના, વિહાર ખડગાસનમાં થાય એટલું મેં સાંભળ્યું છે, પણ હવે પદ્માસનમાં હોય તો પછી ઉભા થાય કે બહુ આઈડિયા નથી. ખડગાસનમાં જ થાય ને, તો પદ્માસનમાં બેઠા હોય તો પોઝિશન ચેન્જ કરીને વિહાર થતો હશે. હા હા, એ બહુ આઈડિયા નથી એનો, કેમ કે ઓલું સાંભળ્યું છે ને આપણે, ખડગાસનમાં વિહાર થાય તો ઇન્દ્ર નીચે કમળોની રચના કરે ને એ બધું આપણે સાંભળ્યું છે. ચાલો, તો આપણે વાત શું કરીએ છીએ કે ગુણસ્થાનમાં આ જે વિશ્વના બધા જ જીવો છે, હવે એને આપણે ઓર્ગેનાઇઝ કરીએ. જે સંખ્યાત મનુષ્ય, બીજા સંખ્યાત પ્રાણીઓ, એમાં અનંતા નિગોદના, દેવો અને નારકીઓ બધાને હવે આપણે ઓર્ગેનાઇઝ કરીએ તો કેટલા જીવોની અંદરમાં કેવો અનુભવ થઈ રહ્યો છે એ જાતનું જો આપણે ઓર્ગેનાઇઝ કરીએ તો એ જે લાઈડરમાં બધા જીવો આવે ને કે ભાઈ અહીંયા બધા મિથ્યા દ્રષ્ટિ નીચે, બધા અરિયન સિદ્ધ ભગવાન જે સુખી છે એ ઉપર, અને વચમાં જે સાધક ભૂમિકામાં છે જ્યાં જ્યાં છે એ પ્રમાણે ઓર્ગેનાઇઝ કરીએ તો આખી એક લેડર જેવું બને છે. એને ગુણસ્થાન કહેવામાં આવે છે. ઇન સિમ્પલ વર્ડ્સ, જીવોના જે પરિણામ છે એ પરિણામ અનુસાર એમને ગોઠવવાની વ્યવસ્થા. કયા પરિણામ? કે મોહ અને યોગના પરિણામ, એ અનુસાર એમને ગોઠવવાની વ્યવસ્થા, તેને ગુણસ્થાન કહેવામાં આવે છે. બરાબર, બહુ સિમ્પલ વર્ડ્સમાં આપણે જોયું ને. એની ટેકનિકલ પરિભાષા જોઈએ તો મોહ અને યોગના પરિણામોની તારતમ્યતા. તારતમ્યતા એટલે ઓછું વધતું થવું. તો જ્યાં મોહનો પરિણામ ઓછા છે એ ઉપર, અને જ્યાં મોહના પરિણામ વધારે છે એ નીચે, એ જાતનું આખું ઓર્ગેનાઇઝ કરવું. બરાબર, હવે એમાં પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે આ ઓર્ગેનાઇઝેશન ત્રણ પ્રકારે જુદું જુદું છે. પહેલા 1-4 ગુણસ્થાન એ દર્શન મોહનીયના પ્રમાણે ગોઠવ્યા છે, એટલે જેને દર્શન મોહનીય છે, ઉદય છે, મિથ્યાત્વમાં છે એ પહેલા ગુણસ્થાનમાં, અને જેને દર્શન મોહનીયનો ઉદય નથી એ ચોથા ગુણસ્થાનમાં. પછી 5-12 ગુણસ્થાન સુધી ચારિત્ર મોહનીયની વ્યવસ્થા છે, કે જેને ચારિત્ર મોહનીયનો તીવ્ર ઉદય છે એ ચોથા ગુણસ્થાનમાં, અને જેને ચારિત્ર મોહનીયનો ઉદય છે જ નહીં એ 12 ગુણસ્થાનમાં, એની આખી વ્યવસ્થા કરી. અને પછી 13 અને 14 કે યોગ છે કે યોગ નથી, એ પ્રકારે ત્રણ જાતની જે વ્યવસ્થા કરી એને ગુણસ્થાન કહેવામાં આવે છે. બરાબર, જો હવે લાસ્ટ ટાઈમ આપણે 206 ક્વેશ્ચન આપણે પૂરો કર્યો હતો કે 14 ગુણસ્થાનના નિમિત્તો કયા કયા છે. હવે આપણે 207-લઈને એને ડિટેલમાં જોવાનું આજથી શરૂ કરશું. એ શરૂ કરીએ એની પહેલા 14 ગુણસ્થાનોના નામ બધાને યાદ થઈ ગયા છે? યાદ થઈ ગયા? બોલો આંટી. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત સમ્યક્ત્વ, દેશ વિરત સમ્યક્ત્વ, પ્રમત વિરત, પ્રમત વિરત, અપ્રમત વિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય, વેરી ગુડ, ઉપશાંત મોહ, ક્ષીણ મોહ, સહયોગ કેવલી, અયોગી કેવલી. બહુ સરસ, બહુ સરસ. જો આ 14 ગુણસ્થાનના નામ બહુ ઇઝી છે, યાદ તો રહી જ જવા જોઈએ, આપણે કેટલી બધી વાર રિપીટ કર્યા હવે તો. ચલો, હવે આપણે એને આગળ એક એક ને સમજશું આજે. જો હવે જેમ જેમ આપણે એક એક ગુણસ્થાનને સમજશું એમાં આપણે બે પડખા ઉભા રાખશું. એક છે જીવના ભાવ અને બીજી બાજુ કર્મની અવસ્થા. બરાબર, ખરેખર જીવના ભાવ સ્વતંત્ર છે અને કર્મની અવસ્થામાં પરિણમન સ્વતંત્ર છે. બે એકબીજાનું કાંઈ કરતા ધરતા નથી, પણ તો પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે કે જ્યાં જ્યાં જીવના જે પ્રકારના ભાવ એ જાતના કર્મના ઉદય. ખ્યાલ આવે છે કે નહીં? હા, તો આપણે બેવને ઉભા રાખશું અને સાથે બેવને જોશું. જો 207 એમાં જો એક નંબર લખ્યો છે. હવે છે ને 207-લઈને આગળ જ્યાં જ્યાં પણ ગુણસ્થાનો આવશે ને ત્યાં ત્યાં એની બાજુમાં નંબર લખ્યા છે, અને વચમાં અમુક વિશેષ ક્વેશ્ચન છે જે ગુણસ્થાનોના નામ નથી પણ એડિશનલ ક્વેશ્ચન છે, તો એને નંબર નથી આપ્યા. બરાબર, જો પહેલું ગુણસ્થાન, મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? સૌથી પહેલું ગુણસ્થાન કયું? મિથ્યાત્વ. જો મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી अतत्वार्थ श्रद्धान रूप आत्माना परिणाम विशेष ने मिथ्यात्व गुणस्थान कहे छे। ज्यारे जीव अतत्वार्थ श्रद्धान परिणाम में जोड़ाए छे, एटले शू एनो शू मतलब, जे सात तत्व आपणे जोया छे ने, जीव अजीव आश्रव बन संवर निजरा मोक्ष, आ सात तत्व जोया छे। ए तत्व अनुसार एनो जे भाव छे, तत्वनो जे भाव छे, एवो भाव न पकड़वो अने एनाथी विपरीत भाव पकड़वो एने अतत्वार्थ श्रद्धान। अतत्वार्थ एटले के तत्वथी विपरीत, श्रद्धान एटले एवी मान्यता, बराबर। तो हूँ जीव छू एनी बदले हूँ शरीर छू एवुं मानवुं, संवर एटले के आत्मामां लीनताना परिणाम सारा लागवा, एनी बदले आपणने जे इंद्रियना विषय कषायना परिणाम सारा लागवा, पाठशाळामां आवुं, आपणे जो नेचरल आपणा इंस्टिंक्ट शू छे के कोई पण धर्मनी भाव वात सांभळवी होय तो कंटाळो आवे, थोड़ीक वारमां आपणने एम बोर थवा लागे, गुरुदेव श्रीनु प्रवचन एक कलाक सांभळ्यो तो पछी एम थाय के भाई हवे थाकी गया। अने एज वस्तु सामे आपणे कोई क्रिकेट मैच जोवी होय तो चार कलाक आठ कलाक पांच दिवस ए आपणे धड़ाधड़ जोई शके, केम केम के त्यां गमे छे, अने अहींया आपणने थोड़ुं नथी गमतुं, भले आपणे फोर्सफुली करीए पण ए नथी गमतुं। आ नेचरल इंस्टिंक्ट्स जे छे ने एने आपणा श्रद्धान, एने आपणा भाव कहेवाय छे। तो जे आपणा अतत्वनाम એટલે તત્વથી ઊંધી માન્યતારૂપ ભાવ છે એને અતત્વાર્થ શ્રદ્ધાન કહેવાય। તો જીવના આવા ભાવ અને એની સામે અહીંયા કર્મનો ઉદય કયો છે કે મિથ્યાત્વ કર્મનો ઉદય છે। મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવવાથી જે આઠ પ્રકારના કર્મ છે ને, ખ્યાલ છે કયા છે આઠ? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય, વેદની, આયુ, નામ, ગોત્ર। હવે આમાં મિથ્યાત્વ કર્મ ક્યાં આવ્યું? મોહનીયમાં। મોહનીયમાં કયામાં? દર્શન મોહનીય। જો મોહનીયના બે પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય। તો દર્શન મોહનીય પ્રકૃતિનું નામ મિથ્યાત્વ કર્મ છે। તો મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી, એટલે આ બાજુ મિથ્યાત્વ કર્મનો ઉદય છે અને આ બાજુ જીવના એવા અતત્વ શ્રદ્ધાન રૂપ પરિણામ છે। હવે આ જીવના પરિણામ અને કર્મનો ઉદય એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે। પર્યાય છે કે નહીં? કેમ કે દર સમયે નવો નવો ઉદય આવે છે, તો સામે દર સમયે જીવના નવા નવા પરિણામ થાય છે। અને જો કોઇન્સિડન્સ કે દર સમયે જીવ પાછું ઊંધું જ માન્યતા કરે છે, જીવ દર સમયે ઊંધી માન્યતા કરે છે અને અહીંયા દર સમયે મિથ્યાત્વના ઉદય ચાલુ છે। આપણે લાસ્ટ ટાઈમ પણ આના વિશે વાત થઈ હતી ને કે કોઈ એક સ્ટાન્ડર્ડમાં બે વાર ફેલ થાય તો આપણને કેવું એમ્બેરેસમેન્ટ થાય, અને આપણે તો દર સમયે મિથ્યાત્વના પરિણામ કરીને ફેલ થઈએ છીએ અનાદિકાળથી એ પણ પાછું। હા, તો કેટલી જો એટલું એમ્બેરેસમેન્ટ થવું જોઈએ? તો જો આગળ વાંચીએ તો આ બાજુ મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય અને આ બાજુ જીવના અતત્વ શ્રદ્ધાન રૂપ પરિણામ, એને મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે। ગુણસ્થાન એટલે કે આવી જીવની ભૂમિકા, એવું જીવના પરિણામોનું એક બેન્ડ કે જ્યાં જીવોના આવા પરિણામ હોય છે એને મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે। જો આ ગુણસ્થાનમાં રહેવા વાળો જીવ વિપરીત શ્રદ્ધાન કરે છે, વિપરીત શ્રદ્ધાન એટલે ઊંધી માન્યતા કરે છે, અને સાચા ધર્મ તરફ તેની રૂચિ પ્રીતિ હોતી નથી, જેમ કે પિત્ત જ્વરવાળા રોગીને દૂધના વગેરેના રસ પણ કડવા લાગે છે, એક્ઝામ્પલ આપણે જોયું ને, કે કોઈને જોન્ડિસ થયું હોય તો એને બધું જ કડવું જ લાગે, એવો જ એનો અંદરથી એવીની ફિલિંગ આવે, તેવી જ રીતે તેને પણ સત્ય ધર્મ સારો લાગતો નથી। હવે મેજોરિટી જીવો તમે જુઓ અત્યારે આપણને જે દેખાય છે, બધાને મટીરિયલિઝમમાં જ વધારે આનંદ આવે છે ને, કે અરે થોડુંક મોટી ગાડી થઈ જાય અને આમ આપણે આમ ફરાવીએ, અથવા મોટું ઘર થઈ જાય આપણે એને આમ અંદર રહીએ તો એમાં મજા આવશે, એ જે અંદરથી આપણને ફિલિંગ છે ને કે બસ આ જરા કામ મળી જાય તો મજા આવશે, એને મિથ્યાત્વના ભાવ કહેવાય છે। કેમ કે કોઈ પરદ્રવ્યમાં સુખ દુઃખની બુદ્ધિ, આ હું જીવ છું એમાંથી સુખ મળશે એવી માન્યતા ન હોવી, આને મિથ્યાત્વના પરિણામ કહેવાય છે, બરાબર। આ આપણે એક જોયું, ચાલો આગળ જઈએ। સેકન્ડ ગુણસ્થાન, સાસાદન ગુણસ્થાન। જો આ પરિભાષા વાંચી લઈએ અને પછી આગળ વાંચશો ને બોર્ડ પર હું તમને થોડું સમજાવીશ એટલે વધારે ક્લિયર થઈ જશે. જો સાસાદન ગુણસ્થાન કોને કહે છે, પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વના કાળમાં જ્યારે વધારેમાં વધારે છ આવલી અને ઓછામાં ઓછો એક સમય બાકી હોય બાકી રહે તે સમયમાં કોઈ એક અનંતાનુબંધી કર્મના ઉદયમાં જોડાતા તેનો જેનું સમ્યક્ત્વ નાશ થઈ ગયું છે એવો જીવ સાસાદન ગુણસ્થાન વાળો કહેવાય છે. થોડું કોમ્પ્લિકેટેડ થયું, થોડી ટેકનિકલ ભાષા થઈ ગઈ, પણ જો આપણે એને સમજીએ. જો આપણે એને જરા બોર્ડ ઉપર સમજવાની ટ્રાય કરીએ છીએ. જો અહીંયા આપણે અમુક વસ્તુ ડ્રો કરીને રાખી છે, આ અમુક લાઇન્સ છે ને, દેખાય છે પાછળથી કાકા? ઓકે, આ છે ને જીવના કર્મના નિષેકો કહેવાય, કર્મના જથ્થા એમ સમજો. આપણી સત્તામાં, જીવની સત્તામાં કર્મ પડ્યા છે ને ઘણા બધા. હવે દર સમયે નવા કર્મ બંધાય છે જ્યારે જીવ મોહભાવ કરે ત્યારે, અને સામે જૂના કર્મનો ઉદય આવે છે. બરાબર, આ જે કર્મનો ઉદય આવે છે ને એને આવી રીતના રેપ્રેઝેન્ટ કરવામાં આવે છે. જો કેવી રીતે, આ જે એક લાઈન છે ને, હોરિઝોન્ટલ લાઈન, એ એક સમયમાં ઉદયમાં આવવાવાળા કર્મનો સમૂહ છે. ખ્યાલ આવ્યો? કોઈ પણ એક સમયમાં ઉદયમાં આવવાવાળા કર્મના સમૂહને નિષેક કહેવાય છે. નિષેક, આ બધા શબ્દ પણ નવા છે આપણા માટે. નિષેક એટલે શું? કોઈ પણ એક સમયમાં ઉદયમાં આવવાવાળા કર્મ પરમાણુઓના સમૂહને એક નિષેક કહેવાય છે. તો આ એક નિષેક, આ બીજો નિષેક, આ ત્રીજો નિષેક. સો બેઝિકલી ટાઈમ ઇઝ ગોઈંગ ધીસ વે. ખ્યાલ આવ્યો ને? જેવી રીતના વર્તમાન સમય છે, વર્તમાન સમયમાં જે પણ કર્મ ઉદયમાં આવવાના છે એ બધા અહીંયા પડ્યા છે. પછી નેક્સ્ટ સમયમાં જે ઉદયમાં આવવાના છે એ બધા અહીંયા છે. એના પછીના સમયમાં ઉદયમાં આવવાના છે અહીંયા છે. એટલે ટાઈમ ઇઝ મૂવિંગ ધીસ વે. ખ્યાલ આવ્યો? જેમ જેમ એક એક સમય જતો ગયો એમ એમ આ એક એક ડિસ્ટ્રોય થઈ ગયા. ખ્યાલ આવે છે? ડિસ્ટ્રોય કેવી રીતના થયા? કે ઉદયમાં આવીને વયા ગયા, ઉદયમાં આવીને વયા ગયા. બરાબર, ચાલો. હવે જો અહીંયા ઘણી બધી લાઇન્સ ડ્રો કરેલી છે, એમ સમજો કે આ મિથ્યાત્વની લાઇન છે, આ મિથ્યાત્વની લાઇન છે. પછી આ અનંતાનુબંધી કશાયની લાઇન છે. બરાબર, આ અનંતાનુબંધી. પછી આ પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને સંજ્વલન. જો આનાથી આપણે જે સમ્યક્ત્વનો પ્રોસેસ છે આખો સમજવાની ટ્રાય કરવાના છે. દર સમયે જીવને મિથ્યાત્વના કર્મ સત્તામાં પડ્યા છે અને ઉદયમાં આવી રહ્યા છે. આ આખી કર્મની સત્તા કહેવાય. ખ્યાલ આવે ને? જે જૂના, જે ભૂતકાળમાં કર્મ વયા ગયા એ તો ગયા ને, હવે ધેન દેર ઇઝ નથિંગ ઓન ધીસ સાઈડ, કેમ કે આ વર્તમાન સમય છે, આ વર્તમાન સમય છે. વર્તમાન સમયથી લઈને એક અંતરમુહૂર્ત સુધી, એટલે ફ્યુચરમાં એક અંતરમુહૂર્ત સુધી જેટલા પણ મિથ્યાત્વના કર્મ ઉદયમાં આવવાના છે એને ઉદયાવલી કહેવાય છે. ખ્યાલ આવ્યો? આ બધા થોડા થોડા નવા શબ્દ છે પણ સમજાય એવા છે. એટલે મેં આજે એને બ્લુમાં ઇન્ડિકેટ કર્યું છે, આને ઉદયાવલી કહેવાય છે. બરાબર, આટલું ખ્યાલમાં આવ્યો બધાને? ઓકે, હવે ઇમેજિન કરો કે આપણી સત્તામાં તો ઘણા બધા કર્મ પડ્યા છે, ફ્યુચરમાં ઘણા બધા મિથ્યાત્વના કર્મ પડ્યા છે. હવે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું હોય તો કર્મ તો પડ્યા છે, અને એઝ યુ ગો ટુ ધેટ સમય એ કર્મ ઉદયમાં આવી જશે. તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે આમાં શું ચેન્જીસ થવા જોઈએ તો જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય? ખ્યાલમાં આવ્યો બેઝિક ક્વેશ્ચન? जो पहला आपणे एस्टाब्लिश करी लीधुं छे के जीवना परिणाम जुदा छे, कर्मनी अवस्था जुदी छे, बे एक बीजामां कंई करता नथी। जीवने सम्यक तो प्राप्त करवो होय तो कर्ममां कंई करवानी शुं जरूरत, ख्याल आवे ने? ए आपणे फाउंडेशन एस्टाब्लिश करी लीधुं। પણ હવે આપણે નિમિત્ત નૈમિતિક સંબંધની ભાષા બોલતા અત્યારના હવે કર્મની વાતો કરશું, ખ્યાલ આવે ને? પણ સમજજો એમ કે આપણે કરવાનું તો જીવમાં જ છે, બરાબર? ઓકે, સો ધ બેઝિક ક્વેશ્ચન ઇઝ કે એવો કર્મમાં શું પ્રોસેસ થાય છે કે જીવને સમ્યક તો પ્રાપ્ત થાય? કેમ કે જીવને જ્યારે સમ્યક તો પ્રાપ્ત થાય ત્યારે કર્મ ઉદયમાં આવવા માટે ન હોવું જોઈએ, કેમ કે જો ઉદયમાં આવે તો જીવને મિથ્યાત્વ થઈ જાય, ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો એવો શું પ્રોસેસ થાય છે? તો જો જ્યારે જીવ પોતાના સ્વસન્મુખ પુરુષાર્થ દ્વારા, એટલે જીવનો પુરુષાર્થ શું છે કે પોતાના આત્મામાં લીન થવાનો પુરુષાર્થ કરે છે, સાચા તત્વ વિચાર ચિંતન પૂર્વક જ્યારે જીવ પોતાના આત્મામાં લીન થાય છે ત્યારે કર્મમાં શું ફેરફાર થાય છે એ આપણે સમજવાની ટ્રાય કરવાના છે, ખ્યાલ આવ્યો? જો આ એક પંચલબ્ધિ કરીને પુસ્તક છે, હા, ડોક્ટર ઉજ્જવલાબેન શાહે લખ્યું છે, આમાં આ આખો પ્રોસેસ બહુ જ વિસ્તારથી, આખી બુક જ એના ઉપર છે કે સમ્યક્ત્વની પહેલા જીવને જે પાંચ લબ્ધિઓ થાય છે એ પાંચ લબ્ધિ પૂર્વક જે ત્રણ કરણ પરિણામ થાય છે, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ત્યારે જીવમાં શું ફેરફાર થાય છે, કર્મમાં શું ફેરફાર થાય છે એના ઉપર આખી ડિટેલમાં બુક છે। અને ખરેખર આખી બુક લબ્ધિસાર કરીને ગ્રંથ છે આપણો મોટો, એનું સંક્ષેપ વર્ઝન છે એ લબ્ધિસાર, આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ રચેલું છે અને ટોડરમલજીની ટીકા લખેલી છે, તો એનું આખું આ એમાંથી લીધેલું છે। હવે જો થાય છે શું, સમજો જીવ વર્તમાનમાં પોતાના આત્મ સન્મુખ પુરુષાર્થ કરી રહ્યો છે, ખ્યાલ આવ્યો? જીવ વર્તમાનમાં પોતાના આત્માની સન્મુખ પુરુષાર્થ કરી રહ્યો છે। હવે પુરુષાર્થમાં પાંચ લબ્ધિના પરિણામ થઈ ગયા, હા, જો પુરુષાર્થ શરૂ કેવી રીતના થાય, ફરીથી શું કેમાં ન જોડાય, હા હા, પણ એ કર્મના ઉદયમાં ન જોડાયનો શું મતલબ? કર્મ તો છે જ, કર્મ તો મોજુદ જ છે ને, તો કર્મના ઉદયમાં કેવી રીતના ન જોડાવો? તો એનો હું જવાબ આપીશ ને આમનો, એટલે તમારો આવી જશે। જો જ્યારે જીવ પ્રાથમિક ભૂમિકામાં સૌથી પહેલા તો સ્વાધ્યાય તત્વચિંતન કરીને બધા સિદ્ધાંતોનું એકદમ ક્રિસ્ટલ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ કરે, બરાબર, એના પછી સ્વાધ્યાયમાં અને ચિંતનમાં પોતાના આત્માનો વિચાર કરે, જ્યાં આત્માનો વિચાર કરે, જો આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે ને મોક્ષમાર્ગ પ્રકાશકની પાછળ, એમાં બહુ ડિટેલમાં છે, જ્યાં આત્માનો વિચાર કરે, તો જેવી રીતના સમજો કે આપણે અહીંયાથી નીકળ્યા મંદિરથી અને પછી આપણા ફ્યુચર, આપણું આખા ડે નો વિચાર કરીએ છીએ ને કે અહીંયાથી હવે હું શું કરીશ, આમ કરીશ, તેમ કરીશ, અહીંયાથી આપણને એટલો વિચાર કરતા કરતા દાદરો ચડી એટલો ટાઈમ લાગે, પણ એટલામાં આપણે આખા દિવસને એમ ગોથ્રુ કરી જઈએ છીએ કે નહીં? બસ આટલું જ કામ છે। સમ્યક્તો માટે જીવ પોતાના આત્માનો વિચાર કરે, એ વિચારમાં એવો ઊંડો ઉતરી જાય, હા, કે ત્યાં ઓલું પછી જ્ઞાતા જ્ઞાન જ્ઞે ધ્યાતા ધ્યાન ધ્યે એવા પણ વિકલ્પ રહેતા નથી, હું શુદ્ધાત્મા છું, બસ એવી જ એમને અંદરથી એક પ્રતીતિ થાય છે, પર્યાય ઉપર પણ લક્ષ્ય રહેતું નથી અને હું શુદ્ધાત્મા છું એવી અંદરથી પ્રતીતિ થાય, ત્યાં અંદરથી આનંદ તરંગ ઉછળે છે, હા, એવું બધું લખ્યું છે ને એમાં। એટલે બેઝિકલી જીવ તત્વ વિચારના આધારે એ વિચારમાં ઊંડો ઉતરી જાય તો એક એટ સર્ટન પોઈન્ટ એમના વિચાર પણ તૂટી જાય છે અને જીવ આત્માનો અનુભવ કરે છે, એ આખો પ્રોસેસ છે। હા, સવિકલ્પ એટલે આજે વિચારની ભૂમિકા છે તે। હવે જે આ પાંચ લબ્ધિના પરિણામ જે આપણે વાત કરીએ છીએ એ સવિકલ્પ ભૂમિકામાં થાય છે હજી તો, હા, કેમ કે હજી જીવ વિચાર કરે છે, વિચાર કરવામાં એની વિશુદ્ધિ વધતી જાય છે, વિશુદ્ધિ વધતી જાય છે એટલે પહેલા તો એને સામાન્ય સ્થૂળ વિચાર ચાલે છે આત્માના, પછી એમાં એને ખૂબ રસ આવે છે, એમાં એ વધારે ઊંડો ઉતરે છે, ત્યારે એમાં એને કંઈક પછી ક્વેશ્ચન પણ ઉભો થાય છે કે આ શુદ્ધાત્મા કેવો હશે, એમાંથી કેવો આનંદ આવતો હશે. હા, એમાં પાછો એ વધારે ચિંતન કરે, શાસ્ત્રના કોઈ સિદ્ધાંતને યાદ આવે અને વધારે ચિંતન કરીને એમાં ઊંડો ઉતરે તો એ છેલ્લી જે કરણ લબ્ધિ છે એમાં એન્ટર થાય છે. કરણ લબ્ધિનો બહુ ભાગ વયો જાય પછી જીવના ત્રણ કરણ પરિણામ થાય છે. કરણ લબ્ધિ એટલે એ શુદ્ધિની એવી ઊંડી ભૂમિકા છે કે હવે ત્યાંથી એ સમ્યક તો પ્રાપ્ત જ કરે છે, હવે નીચે પાછો આવતો નથી. ખ્યાલ આવે ને, એ સમ્યક્ત્વની એટલે પૂર્વ ભૂમિકા છે. હવે મારે તો એ સૂક્ષ્મ અહીંયા સમજાવવું છે તો આપણને સાસાધનને એ સમજાશે. ખ્યાલ આવે ને, એટલે તો જો જીવ એ ત્રણ કરણ પરિણામમાં પહોંચ્યો તો એમાં અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એવા ત્રણ કરણ પરિણામ થાય છે. એટલે જો પાંચ લબ્ધિ, એક બે ત્રણ ચાર પાંચ, આ શુદ્ધિ વધતી જાય છે એમ સમજવા, આમ વિશુદ્ધિ ઉપર ઉપર વધતી જાય છે. હવે એ છેલ્લી કરણ લબ્ધિના ત્રણ પરિણામ, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. ખ્યાલ આવ્યો? અધ, અપૂર્વ, અનિવૃત્તિ. હવે અનિવૃત્તિકરણના છેલ્લા ભાગમાં અંતરકરણ અને ઉપશમકરણ એવા ભાવ થાય છે. હવે એનો શું મતલબ એ હું અહીંયા સમજાવું છું. એટલે ઇમેજિન કરો કે ધીસ ઇઝ હેપનિંગ રાઇટ બિફોર સમ્યક દર્શન. ખ્યાલ આવ્યો? સમ્યક દર્શનની જે નિર્વિકલ્પ ભૂમિકા છે એની પહેલા સવિકલ્પ ભૂમિકાના છેલ્લો ભાગ, અને એ સવિકલ્પ ભૂમિકા એ ઓલમોસ્ટ નિર્વિકલ્પ જેવી જ છે, એમ કે બુદ્ધિપૂર્વક કોઈ વિકલ્પ નથી. અબુદ્ધિપૂર્વક હજી કંઈક સૂક્ષ્મ કરણાનિયોગના સૂક્ષ્મ કંઈક વિચારો ચાલુ છે. ખ્યાલ આવ્યો ને? તો જો ત્યારે શું થાય છે, દેર ઇઝ અ પ્રોસેસ કોલ્ડ અંતરકરણ અને ઉપશમકરણ. અંતરકરણ એટલે કે સમજો જીવ અહીંયા છે, હવે હવે ધીસ ઇઝ એકદમ અલ્ટિમેટ પોઝિશન ને, એના પછી સમ્યક તો થવાનું જ છે. તો એના પછી જ્યારે જીવ આ ભૂમિકામાં હોય તો આફ્ટર સર્ટન ટાઈમ હવે જીવને સમ્યક્ત્વ થશે. તો આ મોહનીય જે મિથ્યાત્વ કર્મ છે એની પ્રકૃતિઓમાં ગેપ ક્રિએટ થાય છે. ગેપ ક્રિએટ થાય છે એટલે શું, કે અહીંયા જે કર્મ પડ્યા હતા દેટ વર શેડ્યુલ્ડ ટુ કમ, ઉદયમાં આવવાના હતા, એને જીવના પુરુષાર્થના નિમિત્તથી કાં તો એને નીચે નાખી દીધા, કાં તો એને ઉપર નાખી દીધા. નીચે નાખી દીધા અને ઉપર નાખી દીધા એટલે કે એ કર્મની ટાઈમ સત્તા એને, એની જે સ્થિતિ હતી એ ઘટી ગઈ, કાં તો સ્થિતિ વધી ગઈ. ખ્યાલ આવ્યો ને? કાં તો એ બધા પરમાણુ નીચે આવી ગયા, કાં બધા પરમાણુ ઉપર આવી ગયા. અને એટ સર્ટન પોઈન્ટ અહીંયા ગેપ જ ક્રિએટ થઈ ગયો. હવે એક એક સમય જતો જાય છે, જીવ પોતાના તીવ્ર પુરુષાર્થમાં છે, એની વિશુદ્ધિ વધતી જાય છે, આ મિથ્યાત્વ કર્મ જે અહીંયા છે એ બધા ફટાફટ ઉદયમાં આવીને વયા જાય છે. ખ્યાલ આવ્યો ને? અને આ એક બે ત્રણ ચાર પાંચ, અને જેવો એ સમયમાં જીવ પહોંચ્યો, જેવો એ સમયમાં જીવ પહોંચ્યો હવે ત્યાં મિથ્યાત્વ કર્મ જ નથી. ખ્યાલ આવ્યો ને? ત્યાં મિથ્યાત્વ કર્મ જ નથી ઉદયમાં આવવા માટે. તો જીવને સમ્યક્ત્વ થયું, અનુભવ થયો એમ કહેવામાં આવે છે. ખ્યાલ આવે ને? અને અહીંયા મિથ્યાત્વનો ઉદય નથી એટલે સમ્યક દર્શન જીવને થયું એમ કહેવાય છે. ખ્યાલ આવ્યો? આ પ્રોસેસને અંતરકરણ કહેવાય છે. અંતર એટલે ગેપ, ગેપ ક્રિએટ કરવો, અંતરકરણ. એના પછી હજી એક બે પ્રોસેસ છે એમાં આપણે નથી જતા. ખ્યાલ આવ્યો ને? મારે કહેવાનો મતલબ શું હતો કે જો આવી અવસ્થા કેમાં થઈ, મિથ્યાત્વ પ્રકૃતિમાં થઈ. ખ્યાલ આવ્યો? હવે ધ ક્વેશ્ચન ઇઝ કે જીવને જ્યારે સમ્યક્ત્વ થાય ત્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધી બેવનો ઉદય અટકી જાય છે કે નહીં? બરાબર, બેવનો ઉદય અટકે છે. તો આપણે વાત તો ખાલી મિથ્યાત્વની કરી, અનંતાનુબંધીમાં શું થયું? અનંતાનુબંધીમાં શું થયું કોઈને ખ્યાલ છે? ઉપશમ થશે, પણ કઈ જાતનો અને કેવી રીતે ઉપશમ થશે? ના, ખતમ નહીં થાય, ઉપર પણ નહીં જાય. વેરી ગુડ. જો શું થશે, જો મિથ્યાત્વમાં જે મિથ્યાત્વમાં ગેપ ક્રિએટ થયો એવો ગેપ ચારિત્ર મોહનીય કર્મમાં થતો નથી. હા, દેટ ઇઝ ફર્સ્ટ પ્રિન્સિપલ. આવો અંતરકરણ રૂપ ગેપ ખાલી દર્શન મોહનીય કર્મમાં જ થાય છે. હવે સેકન્ડ પોઈન્ટ, જેમ જેમ જીવ અહીંયા પહોંચ્યો, તો જેવી રીતના આ સમયમાં છે તો અહીંયા મિથ્યાત્વનો પણ ઉદય છે, સાથે આ ચારેવ કષાયનો પણ ઉદય છે ને. તો જેવો આ નિષેક ઉદયમાં આવ્યો એટલે આ કર્મ ઉદયમાં આવ્યા, એવા આ બધા કર્મ પણ ઉદયમાં આવી ગયા. બરાબર. હવે સમજો જીવ ફોર્થ સમય પર પહોંચ્યો તો એનો મતલબ આ ત્રણેય બ્લુ ખતમ થઈ ગયા. બરાબર. એવા આ ત્રણ ત્રણ પણ ખતમ થઈ ગયા. હવે જેવો જીવ ફિફ્થ સમયમાં અહીંયા પહોંચ્યો તો આ બધા જ ખતમ થઈ ગયા, એવા આ બધા પણ ખતમ થઈ ગયા. હવે નેક્સ્ટ સમયમાં અહીંયા તો મિથ્યાત્વ છે જ નહીં, પણ અહીંયા તો અનંતાનુબંધી છે. તો હવે શું થશે કે જો આ પાંચ ખતમ થઈ ગયા, બરાબર, હવે જેવો જીવ આ છઠ્ઠા સમયમાં આવશે, એવું જ આ અનંતાનુબંધીના બધા જ કર્મ આ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનને સંજોલનમાં વયા જશે. ખાલી આ એક જ, હા, ઓનલી સિક્સ્થ સમયવાળા જ આ બધા જ છે ઉપર. ખ્યાલ આવ્યો? આને કહેવાય અપ્રશસ્ત ઉપશમ. હવે જો અરેન્જમેન્ટ કેટલી બ્યુટિફુલ છે, જો સિક્સ્થ સમયમાં મિથ્યાત્વનો ઉદય નથી, અનંતાનુબંધીનું શું થયું કે એ બધા જ આમાં વયા ગયા, એટલે હવે અનંતાનુબંધીનો પણ એ સમયે ઉદય નથી. અને આ લોકોનો ઉદય છે કે નહીં, તો છે. આ પ્રશસ્ત, સોરી, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંજોલન, એ ત્રણેયનો ઉદય પોતાના ફોર્મમાં જ છે. હવે જીવને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ઉદય નથી, એટલે જીવ ચોથા ગુણસ્થાન સુધી પહોંચે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજો કે જીવનો એટલો પુરુષાર્થ હોય કે સીધો પહેલેથી પાંચમામાં જાય અથવા પહેલેથી સાતમામાં જાય તો શું થાય? તો અનંતાનુબંધીની સાથે અપ્રત્યાખ્યાનના પણ બધા આમ વયા જાય. ખ્યાલ આવ્યો ને? અને બેવના હવે ઉદય નથી, અથવા આ ત્રણેયના કર્મ સંજોલનમાં વયા જાય અને ત્રણેયનો ઉદય નથી, તો સાતમા ગુણસ્થાનમાં જીવ પહોંચી જાય. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય પ્રશસ્ત ઉપશમ. પ્રશસ્ત ઉપશમ એટલે કે આને એકચ્યુઅલ ગેપ ક્રિએટ કરીને એને ત્યાં ઉપશમિત કર્યા છે. અને જ્યારે છેલ્લા સમયના કર્મ પરમાણુઓ બધા અન્ય જગ્યાએ વયા જાય તો એને અપ્રશસ્ત ઉપશમ કહેવાય છે. ખ્યાલ આવ્યો? હવે જેટલો સમય સમ્યક્ત્વનો રહેશે, એ બધા જ સમયમાં એક એક સમયના કર્મ પરમાણુઓ અનંતાનુબંધીના આમામામ જતા રહેશે. છઠ્ઠા સમયમાં ઈ સમયવાળા આમ વયા ગયા, સાતમા સમયમાં ઈ સમયવાળા આમ વયા ગયા. એમ કહેવાય ને, જસ્ટ ઉદયની પહેલા આવવા પહેલા એમણે પાર્ટી ચેન્જ કરી નાખી. આપણે પોલિટિક્સમાં કેવું થાય, પાર્ટી બદલી નાખે ને વોટ આપવા પહેલા, બસ એની પહેલા ઉદયમાં આવવા પહેલા એને પાર્ટી બદલી નાખી, એટલે એનો ઉદય ના આવ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? આટલું જો હવે મારે તમને બીજું ગુણસ્થાન સમજાવવું છે, એટલે આટલી બધી આપણે મહેનત કરી. જે બીજા ગુણસ્થાનમાં શું થાય છે, આ ટાઈમ છે ને અંતરમુહૂર્ત છે. અંતરમુહૂર્ત એટલે બિગ બિગ ટાઈમ, લોટ ઓફ સમય. ખ્યાલ આવે ને? અસંખ્યાત સમય. હવે એમાં છેલ્લો જ્યારે એક સમય બાકી હોય, અથવા મેક્સિમમ એક આવલી, નહીં છ આવલી કીધું ને, છ આવલી બાકી હોય મેક્સિમમ, એક આવલીમાં અસંખ્યાત સમય આવે. ખ્યાલ આવે ને? પણ આમાં ઘણી બધી આવલીઓ આવી જાય. એક જે સમ્યક્ત્વનો ટાઈમ હોય એમાં ઘણી બધી આવલીઓ આવે, એટલે ખાલી છ આવલી બાકી છે અથવા એક સમય બાકી છે, એટલા લાસ્ટ મોમેન્ટમાં શું થાય છે, હજી મિથ્યાત્વનો ઉદય નથી, પણ આ જે અનંતાનુબંધીએ પાર્ટી બદલવાની હતી, તો હવે એણે ચીટિંગ કરી. એણે શું ચીટિંગ કરી? કે એણે પાર્ટી ન બદલી અને એના ફોર્મમાં જ ઉદયમાં આવી ગયા. ખ્યાલ આવ્યો ને? હવે સમજો, આપણે આટલા તો વયા જ ગયા છે ઓલરેડી, આટલા તો ઓલરેડી ડિસ્ટ્રોય થઈ ગયા, આ છેલ્લા આટલા બાકી છે. એણે ટેકનિકલી પોતાની સાઈડ છોડીને આ ત્રણમાં કન્વર્ટ થવાનું હતું, પણ એ ન થયા અને પોતાના અનંતાનુબંધીના ફોર્મમાં જ ઉદય આવી ગયા. તો હવે શું થશે? કે જો મિથ્યાત્વનો ઉદય નથી એટલે ટેકનિકલી જીવ સમ્યક દ્રષ્ટિ હોવો જોઈએ, ખ્યાલ આવ્યો ને? પણ સમ્યક દ્રષ્ટિ થવા માટે કન્ડિશન શું છે? કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી બેનો ઉદય ન હોવો જોઈએ. અને અહીંયા અનંતાનુબંધીનો ઉદય આવી ગયો એટલે જીવ મિથ્યા દ્રષ્ટિ તો નથી પણ સમ્યક દ્રષ્ટિ પણ નથી. વચમાંની કંઈક કન્ડિશન છે ફોર ધેટ ટ્રાન્ઝિયન્ટ મુમેન્ટ. એના પછી તો મિથ્યાત્વનો ઉદય પાછો આવી જશે અથવા નહીં આવે, ડિપેન્ડ્સ આગળનું શું થશે એમાં હમણાં નથી જવું. પણ ફોર ધેટ ટ્રાન્ઝિયન્ટ મુમેન્ટ એ જીવનું મિથ્યાત્વ ગુણસ્થાન પણ નથી અને સમ્યક્ત્વ પણ નથી. એટલે એના માટે એને સેકન્ડ બીજું નામ આપ્યું, એને કીધું સાસાધન ગુણસ્થાન. ખ્યાલ આવ્યો? આ થોડું આપણે ઇલાબરેટ આખું એક્સપ્લેનેશન જોયું પણ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ સાસાધન ગુણસ્થાન વેરી વેલ. એટલે એના માટે આટલી મહેનત કરી. સાસાધનમાં શું થાય છે કે મિથ્યાત્વનો ઉદય નથી અને અનંતાનુબંધીનો ઉદય છે. જો હવે આપણે ફરીથી ક્વેશ્ચન વાંચીએ છીએ 208 પેજ 355 ક્વેશ્ચન 208. જો પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વના કાળમાં, સાથે અહીંયા જોતા રહેજો, અહીંયા પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વનો જે ગેપનો કાળ હતો તેમાં જ્યારે વધારેમાં વધારે 6 આવલી અને ઓછામાં ઓછો 1 સમય બાકી રહે, જીવે છે ને સમ્યક્ત્વનો મેક્સિમમ કાળ તો એન્જોય કરી લીધો, એના પછી બહુ માઇનર ટાઈમ બાકી રહે ત્યારે ત્યારે શું થયું? તે સમયમાં કોઈ એક અનંતાનુબંધી કશાયના ઉદયમાં જોડાતા, કોઈ એક અનંતાનુબંધીનો ઉદય આવી ગયો ને તો એના ઉદયમાં જોડાતા. જો જ્યારે પણ કર્મનો ઉદય આવે ને ત્યારે બાય ડિફોલ્ટ એમ કહેવાય કે જીવ એમાં જોડાયો, ખ્યાલ આવે છે ને? કર્મનો ઉદય આવવો એનો મતલબ જ એમ થયો કે જીવના એવા પરિણામ થયા. કેમકે જીવના પરિણામ અને કર્મના ઉદયને એક્ઝેક્ટ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. તો જ્યારે કર્મનો ઉદય આવ્યો એનો મતલબ કે જીવના એવા અનંતાનુબંધી કશાયરૂપ પરિણામ થયા, ખ્યાલ આવ્યો ને? તો જીવને મિથ્યાત્વરૂપ પરિણામ નથી થયા પણ અનંતાનુબંધીના કશાયરૂપ પરિણામ થયા, જોડાતા જેનું સમ્યક્ત્વ નાશ થઈ ગયું. હા, મિથ્યાત્વ નથી થયું અને સમ્યક્ત્વ નાશ થઈ ગયું, એવો જીવ સાસાધન ગુણસ્થાન વાળો થાય છે. ખ્યાલ આવ્યો? એવા જીવને સાસાધન ગુણસ્થાન કહેવાય છે. જો હવે મને એક થોડું વધારે કેવિયાટ સમજાવવું છે આમાં, આ તો આપણે બહુ સિમ્પ્લિફાઈડ કરી નાખ્યું. તમે રિયલી જોવા જાઓ ટેકનિકલી તો આ અનંતાનુબંધીના 4 કશાય છે, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, બધાના 4 છે. આ ઊંધું હોવું છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, અમે મિસ્ટેક કરી છે. અપ્રત્યાખ્યાન અહીંયા, પ્રત્યાખ્યાન અહીંયા, એ સમજો. તો ટેકનિકલી તો બધાની પોતાની લેડર હોય, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, પછી સિમિલરલી અપ્રત્યાખ્યાન આવરણના 4, પ્રત્યાખ્યાન આવરણના 4. હા, આ મિથ્યાત્વમાં પણ આપણે એક જ લેડર બનાવી અહીંયા. પણ સમ્યક્ત્વના કાળમાં શું થાય કે મિથ્યાત્વ પ્રકૃતિના 3 ટુકડા થઈ જાય, મિથ્યાત્વ પ્રકૃતિના 3 ટુકડા થાય. એટલે કે એમ સમજો કે આ નીચે જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એને પહેલા ખાલી મિથ્યાત્વ કર્મ જ હતું પણ સમ્યક્ત્વના કાળમાં જીવના તીવ્ર પુરુષાર્થ દ્વારા આ મિથ્યાત્વ કર્મમાં જેટલી શક્તિ છે તો એ શક્તિની પણ આખી રેન્જ હોય, એક બેન્ડ હોય, એક જ સિંગલ પોઈન્ટ શક્તિ ન હોય. અમુક મિથ્યાત્વના કર્મ માઇલ્ડ હોય, અમુક સ્ટ્રોંગર હોય, પણ એ માઇલ્ડ પણ બહુ સ્ટ્રોંગ હોય અને જીવના પરિણામને ટોટલ ઘાત કરે, હા, એને સર્વઘાતી કહેવાય. પણ સમ્યક્ત્વના કાળમાં શું થાય છે કે બે આખી પ્રકૃતિ નવી ક્રિએટ થાય, એટલે એની આખી લેડર નવી બને પછી અહીંયા. ખ્યાલ આવ્યો કે નહીં? સો ધીઝ આર વીકર દેન ધીસ. અને દીઝ આર વીકર દેન ધીસ. આ જે વીકેસ્ટ હોય એને સમ્યક પ્રકૃતિ કહેવાય, આ જે મિડલ છે એને સમ્યક મિથ્યાત્વ કહેવાય, અને આ મિથ્યાત્વ મિશ્ર અથવા મિથ્યાત્વ. બરાબર? તો મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ, એવી ત્રણ દર્શન મોહનીયની પ્રકૃતિ થઈ ગઈ. હવે ખ્યાલ આવ્યો કે નહીં? અને જ્યારે જીવને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ નહીં થાય ત્યારે પછી આનો ઉદય આવે અને આ બેનો ઉદય નથી, એની ચર્ચા આપણે કરશું જ્યારે ચોથા ગુણસ્થાનમાં આવશું ત્યારે. બરાબર? અત્યારના તો સેકન્ડ ગુણસ્થાન વ્યવસ્થિત સમજાયું. ઓકે, ચાલો આપણે સેકન્ડ પર જ આજે સ્ટોપ કરીએ. હા, આગળની ચર્ચા આગળ કરશું. ચાલો, જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તો હિ જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ઢોક. બોલો જીનવાણી માતનો જય હો. હવે હમણાં અવિનાશજીના સોલ સાયન્સ ઉપર ક્લાસ થશે.